તારીખ 29/4/1996 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ પત્રાંક 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 253
મારી પ્રશ્ન 75મો પાનો બીજો પ્રશ્ન શ્રદ્ધા અને જ્ઞાન સંબંધનો છે. શ્રદ્ધા અને જ્ઞાનને પરસ્પર કાર્યકારણ સંબંધ કેવો હોય છે એ વિષયમાં અહીંયા સ્પષ્ટીકરણ આપ્યું. શ્રદ્ધા અને જ્ઞાન ભિન્ન ભિન્ન ગુણની સ્વતંત્ર એક જ કાળે અહેતુક પર્યાયો છે. શ્રદ્ધા અને જ્ઞાન એ બંને પર્યાય છે. બંને પર્યાય બંને ગુણ સ્વતંત્ર પરિણમે છે. બંને ગુણ એકબીજાથી ભિન્ન છે. એક ગુણ તે બીજા ગુણ રૂપે નથી અને સર્વકાળે પરિણમનશીલ હોવાથી એક સાથે બંને પરિણમી રહ્યા છે. મૃતક વિષયા કા ચિત્ર દ્રષ્ટાંત રૂપે પુસ્તકો મેં હૈ, મૃતક વિષયનો દ્રષ્ટાંત આવે છે પુસ્તકોમાં. એક વિષયા મરી ગયેલી મળદું હોય છે તો કૂતરાને ખાવાનો વિકલ્પ આવે છે. તો એક સંન્યાસી છે, એને જોઈને વૈરાગ્ય આવે છે. એમ ચાર પ્રકારના જુદા જુદા જીવો છે, એને જુદા જુદા ભાવો આવે છે. નિમિત્ત એક છે, વિષયનું મળદું છે એ એક નિમિત્ત છે અને ચાર જીવને ચાર જુદા જુદા ભાવ આવે છે. ભિન્ન ભિન્ન શ્રદ્ધાવાળા ચાર જીવોને જ્ઞાનમાં નિમિત્ત રૂપ તો એક જ વિષય છે, પરંતુ શ્રદ્ધાને ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી ભિન્ન ભિન્ન પરિણામો છે. શ્રદ્ધા ભિન્ન ભિન્ન હોવાથી પરિણામો પણ ભિન્ન ભિન્ન છે. કૂતરાને માંસ ખાવાનો વિચાર આવે છે તો સંન્યાસીને વૈરાગ્ય આવે છે. તો કોઈ યુવાનને ખરાબ વિચાર આવે છે, દ્રષ્ટિ બગડે છે, છે તો મળદું પણ પોતાની યોગ્યતા અનુસાર પરિણામ આવે છે, નિમિત્ત અનુસાર પરિણામ નથી થતા. યોગ્યતા અનુસાર પરિણામ થાય છે. નિશ્ચયથી એક જ જીવને એક જ કાળે એટલે એક જ સમયે શ્રદ્ધા અને જ્ઞાનને સ્વતંત્ર અહેતુક પરિણતિ થાય છે, જે એકબીજાને અકારણીય છે, નિશ્ચયથી કારણ નથી. જે કાંઈ કારણકારીનો ઉપચાર કરાય છે, વ્યવહાર કરાય છે, એ વ્યવહાર સંબંધ છે, ખરેખર કારણકારી સંબંધ નથી. કેમ કે જ્ઞાન ગુણ સ્વતંત્ર છે અને શ્રદ્ધા ગુણ પણ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે છતાં એક જ પદાર્થના બે ગુણ છે, એક જ જીવના બે ગુણ છે અને એક જ જીવના બે ગુણ હોવાથી અવિનાભાવી અવસ્થાઓ પણ હોય છે. અવિનાભાવી અવસ્થાઓ એટલે શું? કે આવી અવસ્થા હોય ત્યારે આવી અવસ્થા હોય. જેમ કે જ્ઞાન સમ્યક થાય ત્યારે શ્રદ્ધા મિથ્યા ન રહી શકે. સમ્યક શ્રદ્ધા હોય ત્યારે જ્ઞાન પણ સમ્યક હોય. એ અવિનાભાવી સંબંધ છે એનો. પણ એક ગુણ બીજા ગુણનું કામ કરે છે કે એક ગુણ બીજા ગુણથી આધીન થઈને વર્તે છે એમ નથી કાંઈ. કાર્ય હોને પર જ્ઞાન શ્રદ્ધાન કા કારણ હુઆ અથવા શ્રદ્ધાન જ્ઞાન કા કારણ હુઆ એસા સંબંધ બતાયા જાતા હૈ. કાર્ય થાય ત્યારે સંબંધ પણ જોડવામાં આવે છે, એ વ્યવહાર સંબંધ છે, એવો સંબંધ બતાવવામાં આવે છે. એક દ્રષ્ટાંત આપ્યો છે કે 11 અંગધારી મિથ્યા દ્રષ્ટિ, 11 અંગધારી મિથ્યા દ્રષ્ટિ. 11 અંગ એટલે શું? આ 12 અંગ છે ને, એમાંથી 11 અંગનું જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને થઈ શકે છે. શું? તે 11 અંગધારી મિથ્યા દ્રષ્ટિ ધારણા જ્ઞાનમાં તત્વને પરોક્ષ રૂપે યથાર્થ જાણે છે, બરાબર જાણે છે, સમજવામાં ભૂલ નથી કરતો એમ કે છે. ધારણા જ્ઞાનમાં અને પરોક્ષપણે બરાબર જાણે છે, પરંતુ શ્રદ્ધાને પર્યાયમાં, રૂચિમાં, તત્વ એટલે સ્વતત્વ આત્મતત્વને પરોક્ષપણે બરાબર જાણે છે. દ્રવગુણ પર્યાય ઉત્પાદવે ધ્રુવ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ ગુણ ગુણી ભેદ બધું બરાબર જાણે, પરંતુ શ્રદ્ધાની પર્યાયમાં અને રૂચિમાં તેને એટલે પોતાના સ્વરૂપને અભેદપણે પકડીને એટલે અભેદપણે ગ્રહણ કરીને પ્રત્યક્ષ કરતો નથી, તેથી દ્રષ્ટિ મિથ્યા બની રહે છે અથવા ચાલુ રહે છે. દ્રષ્ટિ મિથ્યા ચાલુ રહે છે, મિથ્યા દ્રષ્ટિ છે. 11 અંગનો સ્વાધ્યાય કરે છે, બરાબર સમજે છે, છતાં શ્રદ્ધા મિથ્યા કેમ રહે છે? કે પરોક્ષ ધારણામાં વિષય બરાબર સમજો પણ એને પ્રત્યક્ષ કરતો નથી, એની રુચિ કરતો નથી, એમાં અભેદતા સાધતો નથી, અને વસ્તુ પ્રત્યક્ષ હોવા છતાં એને પરોક્ષતાના પડદામાં રાખે છે, પ્રત્યક્ષ નથી કરતો. એમાં એમ જરાક માર્મિકમાં છે, ઊંડી વાત છે, આ જગ્યાએ થોડી ઊંડી વાત કરી છે, અને મુમુક્ષુ જીવને પણ થોડું આમાંથી સમજવા મળે એવી વાત કરી છે. કેમ કે 11 અંગધારી મિથ્યા દ્રષ્ટિ છે અને મુમુક્ષુ પણ મિથ્યા દ્રષ્ટિ છે, એટલે આ વાત લાગુ પડતી આવી. શું લાગુ પડ્યું? કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને, તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને પરોક્ષ મતિસ્મૃતના પરોક્ષ જ્ઞાનમાં બરાબર સમજણ કરે, સમજણની ભૂલ ન હોય. હવે જે આત્મતત્વની સમજણ કરી પોતાના સ્વરૂપની, એ સ્વરૂપ સ્વરૂપથી પ્રત્યક્ષ છે. કેટલું પ્રત્યક્ષ છે? કે અનંત પ્રત્યક્ષ છે. કેટલું પ્રત્યક્ષ છે? અનંત પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાનમાં જે અનંતી પ્રત્યક્ષતા પ્રગટ થઈ કેવળ જ્ઞાનની પર્યાયમાં, એ ક્યાંથી આવી? અંદર પ્રત્યક્ષતા હતી એમાંથી આવી કે કોઈ નહોતી ને એમાંથી થઈ? કે અંદર તો સ્વરૂપ સ્વરૂપે કરીને અનંત પ્રત્યક્ષ હતું જ, એ પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષપણે અવધારવું, એની પ્રત્યક્ષતાને ગ્રહણ કરવી, કે જેથી ગ્રહણ કરનાર પર્યાય પણ પ્રત્યક્ષ અતિન્દ્રિય પ્રત્યક્ષ થઈ જાય. એવું મિથ્યા દ્રષ્ટિ કરતો નથી ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ રહે છે. એમ કરે તો એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય એમ કહેવું છે. હવે આની અંદરનું એક રહસ્ય છે, ખૂબી છે, એનો એક સિદ્ધાંત છે કે અવસ્થાનો એવો સ્વભાવ છે કે જેને અવલંબે તદાકાર થઈ જાય. જેમ કે માણસ અત્યારે કેરી ખાય છે ને, કેરીની સિઝનમાં, તો એને એને એના સ્વાદને અવલંબે છે તો એકાકાર થઈ જાય છે કે નહીં? હે, કડવી દવાનો સ્વાદ લઈએ તો એમાં આખું જાણે કડવો થઈ ગયો એવો અનુભવ કરે છે ને. કડવો 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 કડવો, મીઠું થતું, મીઠાશ 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 મીઠાશ. પર્યાયનો એવો સ્વભાવ છે કે જેને અવલંબે તદરૂપ તદાકાર થઈને પરિણમે. હવે એમ કહે છે કે આત્મા તો પ્રત્યક્ષ છે, એમ અગિયાર અંગમાં આવ્યો. અગિયાર અંગમાં શું આવ્યું? કે આત્મા પ્રત્યક્ષ સ્વરૂપી છે. કેવી રીતે? કે એકાંત શુદ્ધ છે, સ્વાનુભૂતિ સ્વાનુભૂતિ સ્વરૂપ પ્રત્યક્ષ છે, પોતે અનુભૂતિ સ્વરૂપ છે. એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ પ્રત્યક્ષ છે, અનુભવ રૂપે પ્રત્યક્ષ જ છે. એ પ્રત્યક્ષ અંશ પ્રગટ છે જ્ઞાનની અંદર. જ્ઞાનની અંદર પ્રત્યક્ષતાનો અંશ પ્રગટ છે. ક્યાં? જ્ઞાન સામાન્યમાં. જ્ઞાન વિશેષ તો આ બાજુ જાય છે અને પરોક્ષતા ધારણ કરે છે, કેમ કે ઇન્દ્રિય દ્વારા જાય છે. જ્ઞાન વિશેષ, જ્ઞાનનો જે ઉપયોગ છે એ ઇન્દ્રિય દ્વારા પરોક્ષપણું ધારણ કરીને અનેક જ્ઞેયોને જાણવામાં પ્રવર્તે છે. એ જ્ઞાન નહીં. જે જ્ઞાન સ્વભાવનું લક્ષણ છે, અને સ્વભાવ કે જે અનંત પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષતા એ જ્ઞાનમાં પણ વ્યક્તપણે મોજૂદ છે. તો કેમાં? કે જે અનુભવ જ્ઞાન છે એમાં. અનુભવ જ્ઞાન ક્યાં વર્તે છે? કે સામાન્ય જ્ઞાનમાં વર્તે છે. એટલે શું? કેવી રીતે પ્રત્યક્ષ છે? કે વેદ્ય વેદક ભાવે જ્ઞાન હંમેશા પ્રત્યક્ષ છે. કેવી રીતે? કે વેદક પણ પોતે, અને વેદાવા યોગ્ય એવું વેદ્ય પણ પોતે. પરોક્ષતા ક્યાં આવે? વચ્ચે ઇન્દ્રિયનું કે મનનું માધ્યમ હોય ત્યાં. ક્યાં પરોક્ષતા આવે? વચ્ચે કોઈ માધ્યમ હોય ત્યાં. જેમ કે વર્ણને જાણતા આંખનું માધ્યમ છે, નાકેથી રંગ ન દેખાય, કે કાનેથી રંગ સંભળાય નહીં. એવી જ રીતે અવાજ કાનથી સંભળાય, એ કાંઈ આંખેથી ન દેખાય. અવાજ કાંઈ આંખેથી ન દેખાય. જેમ કે દેખતો માણસ હોય પણ બેરો હોય તો એને કાંઈ અવાજ દેખાય નહીં. એવી જ રીતે આંધળો હોય ને કાન ખુલ્લા હોય તો એને કાંઈ રંગ દેખાય નહીં. તો એ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તતું જ્ઞાન, બહિર્મુખ જ્ઞાન, એ પરોક્ષ જ્ઞાન છે. પણ જે જ્ઞાન પોતે જ પોતાને વેદી રહ્યું છે, વેદક પણ પોતે છે, અને વેદાવા યોગ્ય પણ પોતે છે, એમાં વચ્ચે કોઈ ઇન્દ્રિયનું માધ્યમ તો છે નહીં. એક જ પર્યાયમાં કર્તા ને કર્મ બે છે, એક જ પર્યાયમાં જ્ઞાન કરતા છે, વેદક પણે વેદક કોઈ કરતા નો કો છે એમ. અને વેદાવા યોગ્ય કર્મ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પણ પોતે છે અને ઓબ્જેક્ટ પણ પોતે છે વ્યાકરણની દ્રષ્ટિએ. આમાં તો સાયન્સ પણ છે ને વ્યાકરણ પણ છે, લોજિક પણ છે અને ગણિત પણ છે, બધું છે આની અંદર. એટલે એમાં પરોક્ષતા નથી, વેદ્ય વેદક ભાવમાં પરોક્ષતા નથી. એ પ્રત્યક્ષ દ્વારા અનંત પ્રત્યક્ષતાને જ્ઞાનમાં અવધારીને, જ્ઞાન ગોચર કરીને અવલંબે કે હું આવો છું, ત્યારે અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થાય. આ અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ કરવાની વિધિ છે. મિથ્યા દ્રષ્ટિ પરોક્ષપણે જાણે છે કે આત્મા સ્વયં સહજ પ્રત્યક્ષ સ્વરૂપે છે, તેમ છતાં પણ એને પ્રત્યક્ષપણે, પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રત્યક્ષપણે અવલંબનમાં લેતો નથી, એને રુચિ નથી એમ કહે છે. રુચિ એ પ્રકારની કાર્ય કરવાની રુચિ નથી, તેથી તે પ્રત્યક્ષ કરતો નથી, તેથી તે મિથ્યા દ્રષ્ટિ રહે છે. પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષ કરવી જોઈએ કે પરોક્ષતામાં રાખવી જોઈએ? પ્રત્યક્ષને પ્રત્યક્ષ જ કરવી જોઈએ. એ પ્રત્યક્ષતાના બોલ આમાં બહુ સારા છે, એમ ચાર પાંચ બોલ સારા છે પ્રત્યક્ષતાના આમાં, કે વસ્તુ પ્રત્યક્ષ છે ને તો પ્રત્યક્ષ કરને, પરોક્ષ વિચારમાં ક્યાં સુધી એનો એનો વિકલ્પ કર્યા કરીશ. તો માત્ર વિચાર કરને છે વસ્તુ કા પતા નહીં લગતા, એટલે કે આત્મા કા અનુભવ નહીં હોતા. વસ્તુ તો પ્રત્યક્ષ મોજુદ હૈ, વસ્તુ તો પ્રત્યક્ષ મોજુદ હૈ, બસ ઇસી મેં પ્રસર કર બેઠ જાના, બિરાજમાન હો જાના. કેવો અંડરટોન છે, અવલંબન કરવાનો આ અંડરટોન છે. કે વસ્તુ જ્યારે પ્રત્યક્ષને મોજુદ છે તો પછી એમાં વ્યાપે વ્યાપક ભાવે પ્રત્યક્ષતાનો પ્રત્યક્ષપણે અનુભવ કરીને વિકલ્પો કર્યા કરે છે એમ કે છે. વિકલ્પ કરવાથી તને અનુભવ નહીં થાય, પ્રસરી જાય એમાં વ્યાપે વ્યાપક ભાવે, બિરાજમાન થઈ જાય પ્રત્યક્ષ કરીને, હું આ જ છું. કેવું પણ આંતરધ્વનિ કેવો આવ્યો છે. પછી 454 વચનામૃત છે, એમાં પણ એ ધ્વનિ છે. જરા સોચતે રહેને સે તો જાગૃતિ નહીં હોતી, વિચાર કર્યા કરવાથી અંદરની જાગૃતિ આવતી નથી. એટલે અવલોકનમાં જાગૃતિ આવે છે ને, એ લાઈન લીધી છે. અવલોકનથી આત્મજાગૃતિ રહે છે અને જાગૃતિથી વસ્તુનું જાગરણ થાય છે. સોચતે રહેને સે જાગૃતિ નહીં હોતી, ગ્રહણ કરને સે હી જાગૃતિ હોતી હૈ. સોચને મે તો વસ્તુ પરોક્ષ રહે જાતી હૈ, ઓર ગ્રહણ કરને મે વસ્તુ પ્રત્યક્ષ હોતી હૈ. સુનતે રહેને ઓર સોચતે રહેને સે તો વસ્તુ કી પ્રાપ્તિ નહીં હોતી. સ્વરૂપ ગ્રહણ કરને કા સ્વરૂપ ગ્રહણ કરને કા હી અભ્યાસ શરૂ હોના ચાહીએ. કેવી રીતે? અપને અસ્તિત્વ કો રુચિપૂર્વક વેદન કરને કા હી અભ્યાસ શરૂ હોના ચાહીએ. આ વેદનનો અભ્યાસ કરવાની વાત છે. પ્રેક્ટિસ, અભ્યાસ એટલે પ્રેક્ટિસ. અહીંયા આના ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે જરા, કે મુમુક્ષુ જીવ કો, જૂની પ્રતમાં આ સ્પષ્ટીકરણ નથી આપ્યું, બીજા સેકન્ડ એડિશનમાં થોડું સ્પષ્ટીકરણ વધાર્યું છે. મુમુક્ષુ જીવ કો સામાન્ય ભાવના છે તો વિચાર ચલતા હૈ. આત્મકલ્યાણની સામાન્ય ભાવના હોય, તત્વનો વિચાર કરે, તત્વનો અભ્યાસ કરે. સોચના વિચારના તો બહિર્મુખ ભાવ હૈ, કેમકે મન આશ્રિત થાય છે, એમાં મન નિમિત્ત છે. ઇસમે વસ્તુ પરોક્ષ રહેતી હૈ, આત્માનો વિચાર કરે તો પણ એ પરોક્ષ રહે છે. ઓર એસે મે સ્વયં કે મહાન અસ્તિત્વ કી જાગૃતિ નહીં હોતી. એવી રીતે વિચાર કર્યા કરવાથી જાગૃતિમાં આવતો નથી. કિંતુ સ્વરૂપ કે અનન્ય રુચિ છે, જ્ઞાન માત્ર કે વેદન છે, મેં જ્ઞાન માત્ર હું એમ વેદનપૂર્વક અસ્તિત્વ ગ્રહણ કરે, એમાં વેદન છે, પ્રત્યક્ષ તોર છે, અસ્તિત્વ કા ગ્રહણ કા પ્રયાસ હોના ચાહીએ. પ્રત્યક્ષ વસ્તુ કો વેદન કે પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રત્યક્ષ તોર સે ગ્રહણ કર લેના ચાહીએ. આ એની વિધિ છે. એસે પ્રયાસ સે અંતર્મુક્તા ઉપલબ્ધ હોતી હૈ. આ પ્રકારના પ્રયાસથી અંતર્મુક્તા ઉત્પન્ન થાય છે અને પ્રત્યક્ષતા પણ ઉત્પન્ન થાય છે અને પરોક્ષતાનો વિલય થઈ જાય છે, પરોક્ષતા નાશ પામી જાય છે. આ અનુભવની વિધિ છે. એ વાત એમણે પત્રમાં લીધી છે. આવા ચાર પાંચ બોલ છે, બહુ સારા બોલ છે. બે એક બે નંબર યાદ હતા એટલે લીધા આપણે. કે અગિયાર અંગ ધારી મિથ્યા દ્રષ્ટિ ધારણા જ્ઞાન મે તત્વ કો પરોક્ષ રૂપ સે યથાર્થ જાણતા હૈ. બરાબર સમજે, શાસ્ત્રને સમજવામાં ભૂલ નથી થતી, પરંતુ શ્રદ્ધા કી પર્યાય મે રુચિ મે ઉસકો અભેદ પકડ કર પ્રત્યક્ષ નહીં કરતા. પ્રત્યક્ષ વસ્તુને પરોક્ષ વિચારમાં રાખી લે છે. એને જે વેદનથી પ્રત્યક્ષ કરવું જોઈએ એને પ્રત્યક્ષ કરતો નથી. તો પછી દ્રષ્ટિ સમ્યક ક્યાંથી થશે? કે જો અહીંયા પ્રત્યક્ષ કરે તો દ્રષ્ટિ પણ સમ્યક થઈ જાય એમ કે છે. તો જ્ઞાન કારણ અને શ્રદ્ધા કાર્ય, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થઈ ગયું આ, એમ એને કારણકારી જોડવામાં આવે છે. આ વિષય એ ભૂમિકા એ પ્રયોગમાં આવેલા જીવને બહુ ઉપકારી છે. અવલોકનથી પોતાના જ્ઞાન સામાન્યના વેદનના ગ્રહણ સુધી પહોંચે, પછી વસ્તુની પ્રત્યક્ષતાને પ્રત્યક્ષ અંશથી ગ્રહણ કરવાનો પ્રયાસ કરે, તો સીધો અનુભવમાં આવી જાય. આમ છે પણ મુમુક્ષુતામાં એ હૃદય આગળ વધેલો જીવ હોવો જોઈએ કે અવલોકન કરતા કરતા જ્ઞાન વિશેષ પોતાના જ્ઞાન સામાન્યનું અવલોકન કરતા જ્ઞાન વેદનમાં આવે, જ્ઞાન વેદનને ગ્રહણ કરી શકે, એમાં એને પ્રત્યક્ષતા નજર આવે. ભેદ જ્ઞાન કરતા કરતા જ્ઞાન જ્ઞેયની ભિન્નતા, જ્ઞાનમાં જ્ઞાનની વ્યાપકતા, જ્ઞાનમાં જ્ઞાનની વેદકતા અને એમાં પ્રત્યક્ષતા, આ ચારે પડખેથી જ્યારે ભેદ જ્ઞાન કરે ત્યારે વસ્તુ પ્રત્યક્ષ થઈને અનુભવ થઈ જાય. એટલા માટે ભેદ જ્ઞાનને સ્વાનુભૂતિનું કારણ કહેવામાં આવ્યું છે. આખા સમયસારમાં એ વાત છે, ભેદ જ્ઞાનથી સ્વાનુભવ થાય. પણ આ ચારે પડખા એક રસ થવા જોઈએ ભેદ જ્ઞાન કરતા કરતા. એટલે અવલોકનમાંથી ભેદ જ્ઞાનમાં પ્રવેશ, ભેદ જ્ઞાનમાં આ ચારે પડખા સરખા થાય એટલે સ્વાનુભવ પ્રગટે. આ એનો પ્રોસેસ છે. બાકી વિચાર આખી જિંદગી કર્યા કરે, વસ્તુ પ્રત્યક્ષ છે ને પરોક્ષતામાં એને રાખે, એ પોતાના પરમાત્માને દૂર દેખે છે. પ્રત્યક્ષતામાં સમીપતા આવે છે અને પરોક્ષતામાં દૂર રહે છે. અનુભવ પ્રકાશમાં એ કહ્યું દીપચંદજીએ કે નિજ પરમાત્માને દૂર નહીં રાખતો, નિજ પોતાના પરમાત્માને દૂર રાખતો નહીં. એટલે કે ઊંડે ઊંડે ક્યાંક પીડ્યો છે એમ ન જોતો, હાજરા હજુર પ્રત્યક્ષ છે એમ લઈ લે અવલંબનમાં, એમ કે છે. બધા પોતપોતાની મૌલિક શૈલીથી વાત કરે છે. શ્રદ્ધા જ્ઞાનની વાત કરતા 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 પ્રત્યક્ષતાની વાત લઈ આવ્યા. અનુભવની પ્રધાનતા છે ને, એટલે વાત પ્રશ્ન તો આવ્યો છે એમની સામે શ્રદ્ધા જ્ઞાનના કારણ કાર્યનો, વાત લઈ આવ્યા પ્રત્યક્ષતાની ઠેઠ સુધી. પ્રત્યક્ષ કર, આમ ન ચાલે. જો તારે શ્રદ્ધા સમ્યક કરવી હોય તો જ્ઞાનમાં વસ્તુને પ્રત્યક્ષ કર, નહીતર તો તું ત્રિકાળીનું અનુમાન જ કર્યા કરીશ કે ત્રિકાળી આવો છે, અપરિણામી છે, ધ્રુવ છે, નાયક છે, પ્રાણો છે, પૂર્ણ છે, શુદ્ધ છે, આનંદરૂપ છે, પણ એ બધું અનુમાન કર્યા કરીશ પરોક્ષ વિચારમાં. વસ્તુ અનંત પ્રત્યક્ષ છે, સહજ પ્રત્યક્ષ છે, સ્વભાવથી જ પ્રત્યક્ષ છે, એને તું પ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ અંશ દ્વારા એને પકડી લે, પ્રત્યક્ષ કરી લે. પ્રત્યક્ષ અંશ દ્વારા એને તું પ્રત્યક્ષ કરી લે જ્ઞાનમાં. નિયમસારની 11-12 ગાથા સાથે છે. નિયમસારમાં એમાં 8 પ્રકારના જ્ઞાન કીધા, કુમતિ, કુશ્રુત ને કુઅવધિ, ત્રણ. સુમતિ, સુશ્રુત, સુઅવધિ, મનપર્ય ને કેવળ એ 5, 5 ને 3, 8 પ્રકારના જ્ઞાન કીધા. પણ 9મું જ્ઞાન તો એમ કરીને પછી વાત કરી છે. અધ્યાત્મ ગ્રંથ છે ને નિયમસાર, 9મું જ્ઞાન તો એ છે કે જે કારણ પરમાત્મા રૂપે સહજ પ્રત્યક્ષ છે, એ કારણ જ્ઞાન છે એમ લીધું છે નિયમસાર છે ને. કઈ વાત ક્યાં પડી છે જુઓ, કેવી કેવી વાતો પડી છે. આઠ જ્ઞાનની વાત કરી નાખી, એમાં એમ કીધું કે જે અવધિ મનોપ્રિય છે એ વિકલ પ્રત્યક્ષ છે, અથવા દેશ પ્રત્યક્ષ છે, અથવા અંશ પ્રત્યક્ષ છે. શું? અને કેવળ જ્ઞાન છે તે સકળ પ્રત્યક્ષ છે. પણ વળી વિશેષ એ કે, હવે વિશેષ વાત કરવી છે, આઠની વાત સામાન્ય કરી નાખી. મૂળ ગાથામાં આઠ જ્ઞાનની જ વાત છે, મૂળ ગાથામાં તો આઠ જ્ઞાનની જ વાત છે. પણ ટીકાકાર જે પદ્મ બ્રહ્મલધારી દેવ છે, જબરજસ્ત છે, ભાવિ તીર્થંકર છે. પદ્મ બ્રહ્મલધારી દેવ ભાવિ તીર્થંકરના તીર્થંકર દેવ છે, ટીકા કરે છે નિયમ સાથે. વળી વિશેષ એ કે ઉક્ત જ્ઞાનોમાં, એટલે ઉપર કહેલા આઠે જ્ઞાનોમાં એ કઈ મોક્ષનું મૂળ નથી એમ કે છે. સાક્ષાત મોક્ષનું મૂળ તો નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. એ નવમું જ્ઞાન છે કે જે નિજ પરમ તત્વમાં સ્થિત છે અનાદિ અનંતપણે, અને એ સહજ છે. એટલે એ અનંતુ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાનની અનંત પ્રત્યક્ષતા ક્યાંથી આવી? કે આ સહજ જ્ઞાનમાંથી આવી. એ અનંતુ પ્રત્યક્ષ છે, અને તેમજ તે સહજ જ્ઞાન તેના પરમ પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, અહીંયા ભવ્ય લીધા પછી, કેમ કે અવલંબે કોણ? ભવ્ય હોય જ અવલંબે, અભવ્ય અવલંબે નહીં. એટલે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી એ સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આઠ જ્ઞાનની એક ભૂમિકા, આ સહજ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે, એ જ ઉપાદેય છે, એ જ અવલંબનને યોગ્ય છે. એ આઠે પર્યાય અવલંબનને યોગ્ય નથી એમ કીધું. બહુ ખીલેતા આ એક વચન ઉપર તો ગુરુદેવ બહુ ખીલેલા પ્રવચન ની અંદર. શું? એ બધા અધ્યાત્મના રહસ્યો ખોલ્યા છે એમને પ્રવચનોની અંદર. પુરુષાર્થને ઉછાળનાર કોણ? એક સીધો પ્રશ્ન લઈએ. આત્મામાં જે વીર્ય ગુણ છે એની જે અવસ્થાને આપણે પુરુષાર્થ કહીએ છીએ, સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ અંદરથી ઉછાળો મારે, એ કયા કારણે ઉછાળો મારે ખબર છે? વસ્તુની પ્રત્યક્ષતા પકડાય ત્યારે ઉછાળવા મારે. અનંત ગુણનું નિધાન આવો હું પ્રત્યક્ષ છું એમ જે આવે ને, ત્યાં વીર્ય ગુણની પર્યાયમાં ઉછાળો આવે સીધો તે. અને આખો મોક્ષ માર્ગી પુરુષાર્થ આધીન છે. જેટલો પુરુષાર્થ એટલો જ મોક્ષ માર્ગમાં આગળ જઈ, જેટલો પુરુષાર્થ એટલો જ મોક્ષ માર્ગમાં આગળ. એક અવતારે ક્યારે? સોગાનીજી, પુરુષાર્થનું જોર હતું ત્યારે. પુરુષાર્થનું જોર ક્યારે હતું? તો વસ્તુને પ્રત્યક્ષ કરતા હતા. આમ તો બધા જ્ઞાનને પ્રત્યક્ષ કરે, પણ જેટલું જ્ઞાનમાં પ્રત્યક્ષપણું સુસ્પષ્ટપણે ગ્રહણ કરાય, જેટલા જોરથી પકડાવે એ પ્રત્યક્ષતાને, એટલો આગળ જાય. આ બધી અધ્યાત્મની પર્યાયોના ખેલ છે બધા. જ્ઞાન, પુરુષાર્થ, શ્રદ્ધા, એ બીજો પ્રશ્ન શ્રદ્ધા જ્ઞાનનો એ રીતે કર્યો છે, અને એમાં પ્રત્યક્ષતાની વાતને એમણે સંકેત કર્યો છે. એટલે ગુરુદેવે કાઢ્યું કે આ અનુભવ વગર ન આવે, આ અનુભવ વગર આ વાત ન આવે એમ કાઢ્યું છે. બધા અનુભવના સંકેત છે, એટલે સાંકેતિક જ્ઞાન હોય ને તરત લાઈટ થાય, અનુભવ વગેરે આવે નહીં, મારો અનુભવ એમ બોલે છે, આની વાતમાં અનુભવનો સંકેત નીકળે છે, માટે અનુભવી હોવો જોઈએ, ત્યાંથી પકડે છે. હા, પુરુષાર્થ પણ જોયો, પુરુષાર્થ જોયો એટલે એમ બોલેલા કે અત્યારે વૈમાનિક દેવમાં ગયા છે, અત્યારના મનુષ્યો મિથ્યા દ્રષ્ટિ હોય વૈમાનિક દેવમાં ન જાય, કોઈ મુમુક્ષુ દેવગતિમાં જઈ શકે છે, શુભનો પલ્લું નમી જાય તો અહીંથી મનુષ્ય મરીને દેવ થાય ખરો, પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો એ નીચેના દેવલોકમાં જાય, વૈમાનિક દેવમાં ન જાય. અત્યારે કોઈ વૈમાનિક દેવમાં જાય તો એ સમય દ્રષ્ટિ હોય જાય. એટલે એમ કહ્યું કે અત્યારે વૈમાનિક દેવમાં ગયા છે, એટલે એ સમયક દ્રષ્ટિ હતા એમ કહી દીધું. ત્યાંથી નીકળીને મનુષ્ય થશે એટલે ઝપટ કરશે, કાઠિયાવાડી ભાષામાં ત્યાંથી નીકળીને મનુષ્ય થશે ત્યારે ઝપટ કરવાના છે. હવે એ મનુષ્ય થયા પછી ઝપટ કરશે એની અત્યારે ખબર છે એમને. હા, અક્ષરદેવ ઉપરથી કીધું કે આ ઝપટ કરશે અને એ ભવમાં નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. અમારે તો ચાર ભવ છે એમ પછી પોતાની વાત કરી. અમારે તો હજી ચાર ભવ છે, ચોથા ભવમાં તીર્થંકરનો ભવ છે. તીર્થંકર જ્યારે દીક્ષા લીએ ત્યારે નમો સિદ્ધાણમ એવો ઉચ્ચાર કરે, નમો અરિયંતાણમનો ઉચ્ચાર ન કરે, કેમ કે પોતે જગદગુરુ છે ને, એટલે સિદ્ધાણમનો ઉચ્ચાર કરે. ને અમે જ્યારે એ ઉચ્ચારણ કરશું ત્યારે પોતે સિદ્ધ પદમાં હશે, કે અમારા નમસ્કાર એમને પહોંચશે. ઠીક, એટલે અત સુધી વાત કરી નાખી. વગર પૂછે પ્રશ્ન નો તો પૂછો, આ સીધી વાત છે, મારે સીધી વાત થઈ છે. ગુરુદેવ પોતાને અંદરમાંથી આવ્યું એટલે વાત જ એવી રીતે શરૂ કરી, જુઓ આ અંદરથી આવ્યું છે હો એમ કરીને વાત શરૂ કરી. શરૂઆત એવી રીતે કરી હતી, બહુ ગંભીર થઈને, આ અંદરથી આવ્યું છે કે અમારા નમસ્કાર એમને પહોંચે, એવી વાત છે. ત્રીજો પ્રશ્ન આવ્યો છે પુરુષાર્થનો. પુરુષાર્થના વિષયમાં લખે છે કે સ્વરૂપની પ્યાસ, સ્વરૂપની પ્યાસ, પુરુષાર્થ અને સ્વરૂપની પ્યાસ, તરસ, પ્યાસ એટલે તરસ. એટલે પ્રશ્નમાં એ શબ્દનો એમ પ્રશ્નકારે પ્રયોગ કર્યો છે કે પોતાના સ્વરૂપની પ્યાસ લાગે અને પુરુષાર્થ ઉપડે તો બધું કેવી રીતે થતું હશે, જિજ્ઞાસાથી પૂછ્યું છે. તો કે સ્વરૂપની પ્યાસ જે છે એ પ્યાસ સ્વયં પર્યાય સ્વભાવ છે, પ્યાસ પોતે જ પર્યાયનો સ્વભાવ છે. વીર્ય ગુણ કી પર્યાય મેં સદૈવ પુરુષાર્થ હોતા રહેતા હૈ. આત્માનો જે વીર્ય ગુણ છે એની પર્યાયને પુરુષાર્થ કહે છે, ને તો સદાય બધાને ચાલુ જ હોય છે. એની બે દિશા છે, સવળી અને અવળી. બાકી પરિણમંતો ગુણનું નિરંતર અનાદિ અનંત બધા ગુણનું ચાલુ ને ચાલુ બધાને હોય જ. તો કહે છે કે વીર્યગુણની પર્યાયમાં સદૈવ પુરુષાર્થ ચાલુ રહે છે, થતો રહે છે. તેમાં નિત્ય સહજ નિષ્ક્રિય ત્રિકાળી દ્રવ્યમે દ્રષ્ટિ અભેદ હોને પર જો પુરુષાર્થ હોતા રહેતા હે વ સ્વાશ્રિત સહજ જ્ઞાનાનંદી પુરુષાર્થ રૂપ પર્યાય સ્વભાવ હે. પુરુષાર્થ બે પ્રકારના, વિભાવિક અને સ્વાભાવિક. તો સ્વભાવ પુરુષાર્થ કેવો છે કે પોતાનું જે દ્રવ્ય છે જે નિત્ય છે, સહજ છે, નિષ્ક્રિય છે, પરિણામ વિનાનું છે, ધ્રુવ શક્તિ રૂપે ત્રિકાળી છે, એવા દ્રવ્યમાં દ્રષ્ટિ અભેદ થતાં, શ્રદ્ધાને અભેદ થતાં જે પુરુષાર્થ હોય છે તે સ્વાભાવિક પુરુષાર્થ છે. એ પુરુષાર્થ સ્વાશ્રિત છે, સહજ છે, કૃત્રિમ નથી હોતો, કર્તૃત્વ ભાવે નથી થતો, સહજ છે, સ્વાશ્રિત છે, જ્ઞાનને આનંદ સાથે ઉત્પન્ન કરનારો હોવાથી એને જ્ઞાનાનંદી પુરુષાર્થ કહેવામાં આવે છે. અને એ પદાર્થનો પર્યાય સ્વભાવ છે. વીર્ય ગુણ છે એ પદાર્થનો ત્રિકાળી સ્વભાવ છે. અને એ અહીંયા જ્ઞાનાનંદી પુરુષાર્થ પ્રગટ થાય તે પર્યાયનો સ્વભાવ છે. પેલો દ્રવ્યનો સ્વભાવ છે અને આ પર્યાયનો સ્વભાવ છે. વિકલ્પાત્મક પુરુષાર્થ છે તે અસહજ અને કૃત્રિમ પુરુષાર્થ છે. વિકલ્પથી આમ કરું આમ કરું આમ કરું એ કૃત્રિમ પુરુષાર્થ છે. એવો વિકલ્પ છે, કરવાનો જે વિકલ્પ છે એ સહજ પુરુષાર્થ નથી, એ અસહજ છે અને કૃત્રિમ છે. સહજ દ્રવ સ્વભાવની અરુચિ હોવાથી પર્યાયમાં સહજ પુરુષાર્થ ઉઘડતો નથી. સહજ દ્રવ સ્વભાવની અરુચિ હોવાથી મુમુક્ષુને રુચિ પ્રકટે છે દ્રવ સ્વભાવની, અને રુચિ અનુયાયી વીર્ય. સ્વભાવની રુચિથી સ્વભાવનો પુરુષાર્થ ઉત્પન્ન થાય અને અનુભવ આવે. પણ જેને સહજ સ્વભાવની અરુચિ છે તેને પર્યાયમાં સહજ સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી. તેથી મિથ્યાદૃષ્ટિ નિયતવાદી એકાંતે કૃત્રિમ પુરુષાર્થ કરતા રહે છે, કૃત્રિમ પુરુષાર્થ કરે છે એ યોગ્ય નથી એમ કહે છે. અને તે જ કારણે થવાનું હશે તેમ થશે એ આશયને કહેવાનો તે યથાર્થ અધિકારી નથી. કેમકે ઘણાને વાંધો પડ્યો છે ને આમાં, થવાનું હશે થશે એમાં તો પુરુષાર્થ ઉડી જાય છે. કરું કરું કરે તો સાચો પુરુષાર્થ, અને સહજમાં તો થવાનું હશે એમ થશે સહેજે એમાં તો પુરુષાર્થ ઉડી જાય છે. આ સમસ્યા જે ઊભી થઈ છે તે છે કે મિથ્યા દ્રષ્ટિને એનો આશય સમજાતો નથી, એટલે થવાનું હશે એમ થશે જ્ઞાની કહે છે એ બરાબર છે, પણ એ જ વાત અજ્ઞાની કહે તો બરાબર નથી. કેમ કે એને આશય નથી પકડવાનો, પુરુષાર્થનો આશય એને પકડવાનો નથી. એ જરા ચર્ચા કરવા જેવો વિષય છે, એટલે જરા વિસ્તાર થાય એવો સમય લાગે એવો વિષય છે, પણ એ વાત એમને ચર્ચી છે.